જેમ માને એવું હોય કે નાના છોકરાઓને થોડુંક વધારે ટેન્શન આપવું પડે એટલે એમનું થોડુંક વિશેષ ધ્યાન રાખે, પણ ક્યારે એમના હૃદયમાં અંતરમાં આ મારો ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ. તો જેમ માં ઈચ્છે છે કે મારા બધા જ બાળકો નાના મોટા બધા આગળ વધે, એવી જ કંઈક ભાવના આપણે નથી જોઈ રહ્યા? કેટલું સુંદર રીતે ગુરુદેવે આજે બધાને પૂછ્યું કે કોને નથી સમજાતું તો એના માટે કંઈક કરીએ, પણ બસ બધા સર્વ જીવ કરું શાસન રસી બધા મોક્ષ પામે, કેવી સુંદર અંદરમાં ભાવના અને આવા નિષ્કારણ કરુણાશીલ સદગુરુના આશીર્વાદ લઈને આપણે આજે આજનું સેશન સ્ટાર્ટ કરીએ. આ છ, આજે છ, સાત અને આઠ આપણે કરશું. આ ત્રણેયનું એક ઝુમખું છે. એ શેના માટે છે? તો કે આગળ જે ત્રણ ચાર પાંચમાં જે જીવો બતાવ્યા એ જીવો માટે કંઈક અહીંયા માર્ગદર્શન, કોઈક સંદેશ છે, કોઈક રિકમેન્ડેશન છે, ભલામણ છે. એટલે આ એક ઝુમખું છે. તો આપણે જરાક જોઈ લઈએ ત્રણ ચાર પાંચમાં શું શું આવ્યું હતું, ત્રણમાં શું આવ્યું હતું. બે ટાઈપના જીવ છે એનો નામોલ્લેખ થયો હતો, બરાબર છે? કયા બે ટાઈપના છે? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. અને પછી ચાર અને પાંચમાં શું હતું, ચોથામાં શું હતું? ક્રિયાજળના લક્ષણ બતાવ્યા ઇન ડિટેલ. અને પાંચમામાં શુષ્ક જ્ઞાનીના, રાઈટ? આર વી વિથ ધ ફ્લો? જેમ સાહેબે કીધું ને કે પરમપાવની કેટલી સુંદર એક ફ્લો છે, એક શૈલી છે કે જેમાં આપણું જ્ઞાન વધતું જાય. પહેલાં નામ ઉલ્લેખ કે આવા બે પ્રકારના છે, પછી એ બે પ્રકારના નામ ઉલ્લેખ જે કર્યા એનો શું એકચ્યુઅલી શું છે એમની લાક્ષણિકતા અથવા તો એમનું શું કેરેક્ટરિસ્ટિક છે એ સમજાવ્યું. તો હવે શું આવશે એ આપણે જો કે બે પ્રકારના મોહાધીન જીવો, સાથે સાથે બોલજો એટલે શું છે, પાકું પણ થઈ જાય, પાછું કંઈ કરવું જ ન પડે, અહીંયા જ આપણે ઇસ્ત્રી થઈ જાય. કયા બે જીવો? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. અને હવે આ બંને પ્રકારના જીવો આત્મજ્ઞાનના પંથે જાય, અર્થાત આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે અને આ આત્મજ્ઞાન વડે મોક્ષને પામે એવી કરુણા જે અંદરમાં જાગી હવે એનું માર્ગદર્શન આપણને મળશે. તો આપણે સૌ પ્રથમ લિંક જોઈ લઈએ. ગાથા છઠ્ઠી લિંક, જળ ક્રિયા અને શુષ્ક જ્ઞાનનું સ્વરૂપ દર્શાવી. કઈ બે ગાથા? ચોથી પાંચમી. કંઈ ત્રીજામાં નામ ઉલ્લેખ છે, એનું સ્વરૂપ ક્યાં દર્શાવ્યું છે? ચોથા પાંચમામાં. હવે છઠ્ઠી સાતમી ગાથામાં ત્યાગ વૈરાગ્યનું મૂલ્ય પ્રસ્થાપિત કરવામાં આવે છે. ત્યાગ અને વૈરાગ્ય જે સાધનો છે એનું મૂલ્ય શું છે, એનું શું સિગ્નિફિકન્સ છે એ આપણે હવે. ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની બંનેને પરમાર્થ માર્ગે, પરમાર્થ માર્ગે એટલે મોક્ષ માર્ગે જોડવા પરમ કૃપાઉદય પ્રકાશે છે. તો આપણે આ લિંક જોઈ હવે આપણે બધા સાથે ગાશું. વૈરાગ્યાદિ સફળ તો જો સહઆત્મ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. શબ્દાર્થ જોઈ લઈએ એમાં જે ડિફિકલ્ટ છે એ. વૈરાગ્યાદિ, તો આદિ એટલે શું એ સિવાય બીજા છે, આપણે જેમ ઇંગ્લિશમાં એક્સેટ્રા કહીએ ને એમ. સફળ, સફળ એટલે સાર્થક. જો સહ આત્મજ્ઞાન, સહ એટલે સાથે, આત્મજ્ઞાન સહિત હોય તો, બરાબર. તેમજ આત્મજ્ઞાની, અહીંયા તેમજનું કોઈ કહેશે? તેમજનો અર્થ શું થાય? એન્ડ ને, એન્ડ એન્ડ ઓર એટલે અને અથવા, અથવા અને અને અથવા, બરાબર છે? આ બે, આ તેમના મિનિંગ થાય છે, બરાબર છે. પ્રાપ્તિ તણા નિદાન, નિદાન એટલે હેતુ, નિદાન એટલે હેતુ, એના કારણભૂત, બરાબર છે. સંક્ષિપ્ત અર્થ જોઈ લઈએ આપણે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ જે કર્યો હતો અને પરમ ગોપાવદેવના નજર તળે જે પાસ થયું હતું એ છે. અર્થ, વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. સૌ પ્રથમ પહેલો શબ્દ શું છે? વૈરાગ્યાદી. વેરી ઇમ્પોર્ટન્ટ. સાહેબે ખાસ મેન્શન કર્યું હતું કે લોકો એમ સમજે છે કે છઠ્ઠી સાતમી ગાથા છે ને એ વૈરાગ્ય માટે છે. ના, વૈરાગ્ય આદિ છે. આદિ એટલે વૈરાગ્ય સિવાય બીજા જેટલા પણ સાધન હોય જે મોક્ષ માર્ગમાં મદદરૂપ બની શકે એ બધા જ સાધનનો સમાવેશ થાય છે. થોડા એક્ઝામ્પલ લઈ લઈએ. કયા કયા આવશે? વૈરાગ્ય ત્યાગ લઈએ સાથે, બરાબર. ત્યાગ, બીજું વ્રત તપ, બરાબર. પછી દાન શીલ. પછી બીજું એ સિવાય તમારે તમારા રીતે વિચારી જો, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વિચારવા આત્મારથીને કીધું છે. વેરી ગુડ. સેવા પૂજા, અને આપણે પણ જે આખો દિવસ સેવા કરતા હોય એ પણ આમાં ઇન્ક્લુડ થાય છે. તો આવા દાન છે, શીલ છે, તપ છે, આ બધા જ વ્રત નિયમ છે, નિયમો, નિત્યક્રમ, આ બધા જ શું છે? વૈરાગ્ય આદિમાં આવી જાય છે. વૈરાગ્યાદિ સાધન એટલે એક નથી પણ બધા જ સાધનોનો સમાવેશ આની અંદર થાય છે. હવે અહીંયા જસ્ટ એક ઓવરઓલ વ્યૂ આપણે સમજી લઈએ કે વૈરાગ્યનું જે આદિ જે સાધનો છે, જો વૈરાગ્ય નહીં બોલું, સાધનો જે છે એ આત્મજ્ઞાન પછી જ સફળ છે એમ પેલી લાઈનમાં કહેવામાં આવ્યું, બરાબર છે. એટલે ક્યારે એ સાર્થક બને છે? જો આત્મજ્ઞાન થયું હોય એના પછી. એના પછીના લાઈનમાં શું પ્રભુ ફરમાવે છે? કે એનો મતલબ એમ નથી કે આ કંઈ કરવા જેવું છે ને હવે જો આપણે જ આપણું વિચાર કરીએ ને આત્મજ્ઞાન થયું છે, નથી થયું. અને સફળ ક્યારે છે? આત્મજ્ઞાન પછી. તો આપણે કોની રાહ જોવાની? આત્મજ્ઞાનની. પછી કરશું ને આપણે, અઠ્ઠાઈ કરશું, માસ ખમણ કરશું, પછી તો. એટલે અહીંયા બહુ સરસ ગુરુદેવે આખું આ સમજાવ્યું છે કે આત્મજ્ઞાન પછી જ સફળ છે એમ પેલી લાઈનમાં સમજાવ્યું, પણ એનો મતલબ એમ નથી કે જો આત્મજ્ઞાન ન થયું હોય તો એ વ્યર્થ છે, એ નકામા છે, એવો એનો મિનિંગ થતો નથી. એ આપણે એક પછી જતો. હવે આપણે પેલી લાઈન લઈએ. વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન. તો આપણે પહેલાં વૈરાગ્ય એટલે શું? ઇંગ્લિશમાં જેને ડિટેચમેન્ટ કહીએ, અનાસક્તિ કહીએ, અને એને સિમ્પલ ભાષામાં આપણે જાણતું કે જ્યારે કંઈ કાંઈ ગમે નહીં. વાત સાચી છે કે નહીં? વૈરાગ્ય એટલે જગતમાં કાંઈ ગમે નહીં, ખાવું પીવું કાંઈ ગમે નહીં, કોઈની સાથે વાત કરવું ગમે નહીં. એ વૈરાગ્યનું એક આઉટર ઓલું છે, વાત સાચી છે. પણ એટલે સાહેબે ખાસ અહીંયા આપણને કીધું કે જરા વિચારીજો કે આ વૈરાગ્ય ક્યારે જાગે છે આપણને? આવો જ્યારે કોઈક શારીરિક પીડા હોય, તાવ આવ્યો હોય, માથું દુખ્યું હોય એકદમ, અને સખત પીડા હોય, તો એક ત્યારે. બીજું જ્યારે બહુ જ પ્રોબ્લેમ્સ હોય, માનસિક તણાવ હોય, ફ્રસ્ટ્રેશન હોય, ત્યારે વૈરાગ્ય જાગે. ત્રીજું સાહેબે શું કીધું? કોઈ નિકટનું વ્યક્તિ પાસ થઈ ગયું હોય તો આવા જ્યારે સંજોગો થાય છે ત્યારે એવું એવી થાય છે કે અચાનક કાંઈ જ ગમતું નથી, ખાવું પીવું બહારની કોઈ વસ્તુ. પણ આ ખરો વૈરાગ્ય નથી. કેમ? દુઃખ ગર્ભિત છે. અને બીજું એનું ચેક પોઈન્ટ શું છે કે આ વૈરાગ્ય છે ને લાંબો ટકતો નથી. તમે જોયું હશે આવા જ્યારે પણ વૈરાગ્ય જરાક સારું થઈ જાય, થોડોક ટાઈમ પસાર થઈ જાય, એટલે પાછું એ જ સંસારની ભોગ પ્રવૃત્તિઓને એમાં આસક્તિ થાય છે. એટલે એક લાંબો ટકતો નથી, એ ચેક પોઈન્ટ છે. અને બીજું એનું મૂળ કારણ શું હોવું જોઈએ, તો કે જગતના સાચી સમજણ, રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે હોવું જોઈએ. સાચી સમજણ સહિત નથી હોતો. સાચી સમજણ સહિત હોય તો ત્યારે શું થાય, તો કે જગતના પદાર્થોની અનિત્યતામાંથી નીકળવું જોઈએ. એ અનિત્યતાનો જે બોધ છે એમાંથી નીકળવો હોય તો એ સાચો વૈરાગ્ય હોય જે લાંબો ટકે. બરાબર છે? એટલે આ રીતે થાય શું ખબર છે, આપણો વૈરાગ્ય જ્યારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે જાગે, હા, અને પુણ્યનો ઉદય આવે. એટલે સાહેબે મેન્શન કર્યું હતું કે પુણ્યનો ઉદય થયો નથી, તબિયત સારી થઈ ગઈ, હા, પાછો પ્રોફિટ થવા માંડ્યો આપણા બિઝનેસમાન, એમાં તો બધો વૈરાગ્ય છૂટી જાય છે. એટલે પુણ્યના ઉદયમાં એ ટકતો નથી. ક્યારે ટકે? જો સાચી સમજણ સાથે હોય તો. ચલો ક્વેશ્ચન પૂછું, સાચી સમજણ એટલે શું? જગતની અનિત્યતાના બોધથી આવેલો વૈરાગ્ય તે સાચો બોધ. ક્લિયર? તો હવે આપણે આગળ, તો આમાં આત્મારજીને પ્રશ્ન થાય કે વાત બરાબર છે કે આત્મજ્ઞાન પછી સફળ છે, આત્મજ્ઞાન પછી સફળ છે, તો એને ક્વેશ્ચન થાય તો દેટ મીન્સ તો મારે અત્યારે કરવું કે ન કરવું, એનો આન્સર સેકન્ડમાં મળશે. પણ ક્વેશ્ચન એ થાય છે કે આત્મજ્ઞાન હોય, આપણો તો એવો કોન્સેપ્ટ છે કે નહીં, એક વાર આત્મજ્ઞાન થઈએ ને પછી કાંઈ કરવું નહીં પડે, આ બધું પછી તો શ્વાસે શ્વાસે જ નિર્જરા થતી હોય. તો કે ના સાહેબ, એના માટે ચાર પોઈન્ટ કયા હતા કે કઈ રીતે મદદરૂપ થાય છે, કઈ રીતે મદદરૂપ થાય છે, ચાર પોઈન્ટ કયા હતા. પોઈન્ટ નંબર 1, આત્મસ્થિરતામાં મદદરૂપ થાય છે, અબાઇડન્સ ઇન સેલ્ફ, આત્મસ્થિર સ્થિરતામાં મદદરૂપ. બીજું, કર્મબંધ ઓછો થાય છે, કારણ કે હવે સંવર્ગ ક્રિએટ થયું ને મિથ્યાત્વનું, એટલે કર્મબંધ ઓછો થાય છે. ત્રીજું, વિપુલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, માત્ર કર્મ નિર્જરા નહીં, અને ત્યાં આ વાત મેન્શન થઈ હતી કે જ્ઞાની શ્વાસો શ્વાસે જ્યાં હોય ત્યાં વિપુલ કર્મની નિર્જરા થાય છે. અને ચોથો પોઈન્ટ, ઝડપી પ્રગતિ કરે છે મોક્ષ માર્ગ ઉપર, વાયુ વેગે જાય છે. ક્યાં? મોક્ષ માર્ગ ઉપર. રિપીટ કરી લેશું, પાકું થઈ આપણું. પહેલું, આત્મસ્થિરતામાં મદદરૂપ. બીજું, કર્મબંધ ઓછો થાય છે. ત્રીજું, વિપુલ કર્મની નિર્જરા થાય છે. અને આ બધું થતું એટલે શું થાય, ફાસ્ટ સ્પીડે, ખૂબ ફાસ્ટ પ્રગતિ કરે છે મોક્ષ માર્ગે. એટલે જ્ઞાની જ્યારે પણ આ સાધન કરતા હોય તો એ આત્મસ્થિરતાની વધારવા માટે, અને હવે તેઓ મોક્ષ માટે કરી રહ્યા છે, મોક્ષની પ્રાપ્તિ અર્થે. ભક્ત તો એમ કહેશે કે સદ્ગુરુને શું જરૂર છે કરવાની, પણ જ્ઞાની પણ કેવા છે, એક સાધક જેવા છે, મોક્ષ તરત પ્રાપ્ત કરવો છે. એટલે તેઓ આ બધા સાધનો વડે. તો હવે બધાને ક્લિયર થઈ ગયું, આ ચાર પોઈન્ટ એકદમ પાકા થઈ ગયા. તો આપણે આગળ ઓર ડેપ્થમાં જઈએ, સાહેબ આગળ શું કહે છે આપણને. હવે નેક્સ્ટ લાઈનનું આપણે વિચારીએ, આપણો શું કુતર્ક હતો, આપણે શું વિચાર આવે, આત્મજ્ઞાન પછી જો સફળ હોય તો અત્યારે કરવાની જરૂર નથી. એટલે અહીં આખું પૂજ્ય ગુરુદેવશ્રીએ પરમ ઉપાધિનો મહિમા ગાયો, એ કેટલી કન્ડેન્સ, કોમ્પેક્ટ અને કમ્પ્લીટ, એટલે કે ઘનિષ્ઠ, કોમ્પેક્ટ એટલે સંક્ષેપ, બે લાઈન, અને એ બે લાઈનમાં પણ સંપૂર્ણ પરમ ઉપાધિ આપી દે છે. અને આખો આપણને મહિમા જાગે કે આ પરમ ઉપાધિની શું ખૂબી હતી, કારણ કે હૃદયમાંથી, અનુભૂતિમાંથી નીકળું છે. બરાબર છે? પરમ ઉપાધિ નથી કીધું કે આ નકામા છે કે જરૂર નથી, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આ શેના માટે કરવા જોઈએ? તો કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. જો હું એકદમ શોર્ટમાં કહું છું, કારણ કે આ બરાબર, કારણ કે છે ને એ ભાવના થવી જોઈએ આપણે, જ્યારે આપણે આત્મસિદ્ધિ ગાતા હોય ત્યારે. પહેલી લાઈનમાં જ્ઞાની, આત્મજ્ઞાની હોય તો એ સાધન સફળ છે. કેમ? એ મોક્ષ તરફ ફાસ્ટ લઈ જાય છે. બરાબર છે, એ આપણે આખું જોયું. તો સેકન્ડ લાઈનમાં શું છે? તો કે સાધક શેના માટે કરે છે, આત્માર્થી શેના માટે કરે છે? આત્મપ્રાપ્ત કરવા માટે. કારણ કે આત્મપ્રાપ્ત થશે પછી ઇવેન્ચ્યુઅલી ક્યાં પહોંચશે? મોક્ષે પહોંચશે. લિંક પકડાય છે? આટલું પકડાવવું જોઈએ. હવે ઓર આપણે અંદર ડેપ્થમાં જઈએ તો કે ના, આ બધા વૈરાગ્યથી સાધન કરવાના તો છે જ, પણ કઈ રીતે કરવાના છે બહુ ખાસ બતાવ્યું. એક માત્ર આત્મલક્ષ્ય, સોલ રીઝન. સોલ રીઝન એટલે શું? એકમાત્ર આ જ લક્ષ, એક જ માત્ર લક્ષ શું? મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. હવે આપણે બધાએ વિચારવાનું, આપણું બધા વૈરાગ્યથી સાધન જે ગણાવ્યા ને એ આ રીતે કરું છું, આત્મજ્ઞાનના લક્ષ્ય હું કરું છું. એટલે અહીંયા કીધું કે બીજો, સાહેબે મેન્શન કર્યું હતું બીજા કોઈ લક્ષ્ય નહીં. હા, કારણ કે આપણા બધા સાધન ઘણી વખત બીજા લક્ષ્ય થતા હોય છે, એટલે કીધું કે નહીં. કોઈ પણ પૂછે કયા લક્ષ્ય કરવું જોઈએ? એકમાત્ર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવું પાછું આપણે ભૂલી ગયા કે નહીં? સોલ, સોલ રીઝન, જે કાંઈ પણ કરું છું સાધના એ આત્મ લક્ષ્ય. હવે અહીંયા પાછું ગુરુદેવે સરસ રીતે ચાર પોઈન્ટ સમજાવ્યા કે આ કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે, સાધકને આત્મારથીને કઈ રીતે હેલ્પફુલ થાય છે. કઈ રીતે એ ચાર પોઈન્ટ કયા હતા? તો કે પહેલું, વિષય કશાય અથવા તો વાસનાને ઘટાડે છે. વિષય કશાય રાખીએ આપણે, વિષય કશાય ઘટાડે છે. બીજું શું? જો વિષય કશાય ઘટે એટલે લિંક સમજી લેવાનું, શું થાય અંદરમાં? ચિત્ત પવિત્ર થાય છે, પવિત્રતા વધે છે. વિષય કશાય ઘટે તો ઓબ્વિયસલી શું થાય? હવે શુદ્ધિ થાય. તો ત્રીજો પોઈન્ટ શું છે? આત્માનો પ્રેમ વધે છે. અને ચોથો પોઈન્ટ છે, આત્મ જાગૃતિ વધારવાનો સમય મળે છે, તક મળે છે. આત્મ જાગૃતિ વધારવાનો સમય અને તક મળે છે. આ બધું કરવાથી શું થાય છે? જો હું સાધન વૈરાગ્યથી સાધનને કરું, આત્મને લક્ષે, તો મારામાં યોગ્યતા ક્રિએટ થાય છે. યોગ્યતા કઈ રીતે ક્રિએટ થશે? અંદરમાં ગુણો હશે. તો એટલે આમ છે ને, આવી રીતે હું લિંક બેસાડી દેવાનું પિક્ચર મગજની અંદર. હું સાધન કરું છું, કયા લક્ષ્ય કરું છું? આત્મજ્ઞાનના લક્ષ્ય. પણ આ સાધન વડે શું કરવાનું છે? વિષય કશાય ઘટાડવાના છે, બીજું પવિત્રતા વધશે, પવિત્રતા વધશે, ત્રીજું આત્માનો પ્રેમ વધશે, અને ચોથું આત્મ જાગૃતિનો સમય અને તક મળશે. અને સાહેબે કીધું હતું ને યુથને કે તમે આ આશ્રમમાં સ્ટે કરતા હો તો તમારે બીજી બધી પ્રવૃત્તિઓ નથી, તો તમારી પાસે સમય મળે છે. એવા બહારના નિમિત્તો છે નહીં, બધા જે નિમિત્તો છે એ અનુકૂળ છે. તો એ કરવાથી શું થાય છે? તો કે તમને કન્ડ્યુસિવ એટમોસ્ફિયર મળે છે, કારણ કે તમને હવે સમય મળે છે આત્મલક્ષ્ય સાધન કરવાનું. લિંક બેસાય છે આખું? તમે છે ને થોડુંક આમ મૂડું હલાવજો, એટલે તમે તો મને કોન્ફિડન્સ આવશે, એ તો હું રિપીટ નહીં કરું. એ તો મને શું થાય ખબર છે, તમે આમ સ્ટેર કરતા હોય તો મને થાય કે મારે રિપીટ કરવાની જરૂર છે, કારણ કે આ ઘૂસ્યું નથી લાગતું અંદર. કારણ કે આપણો આ પર્પઝ એ છે કે આ આખું પાકું થઈ જાય. આપણે આમ તરત આમ બહાર કે કોઈ પૂછે ને ચાર પોઈન્ટ કયા છે, જ્ઞાની કેમ કરે છે સાધનો, ફટ કહીને ચાર પોઈન્ટ નીકળવા જોઈએ. બરાબર ને? આત્મસ્થિરતા વધે છે, કર્મ ઓછા થાય છે, કર્મ બંધ ઓછો થાય છે, કર્મ નિર્જરા થાય છે, ને વાયુ વેગે જાય, બસ ફાટ. તમે કેમ કરો છો? વિષય કશાય ઘટાડવા માટે, ચિત્તની નિર્મળતા કરવા માટે, આત્માનો પ્રેમ વધારવા માટે, અને આત્મ જાગૃતિનો સમય અને પરફેક્ટ થઈ ગયું. ડન ઇસ્ત્રી, તો નેક્સ્ટ પોઈન્ટમાં જાઉં. એટલે પરમ કૃપાઓ દેવે અહીંયા બધા સાધનોની ઉપયોગિતા અને મહત્તા, આજે સાધન છે આટલા ઉપયોગી કેમ છે, આટલા મહત્વ કેમ છે? કારણ કે જ્ઞાની મોક્ષાર્થે કરે છે. સાધનો વડે આત્મલક્ષ્ય કરવાના છે, એના માટે શું કરવાનું છે? યોગ્યતા. આ સાધનો મને યોગ્યતા આપશે, ગુણો ખીલવશે, તેથી કરીને આત્મપ્રાપ્તિ થશે અને હું મોક્ષ માર્ગે આગળ વધીશ. બંને જીવને કોણ? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. ક્રિયાજળને કહી દીધું કે આત્મજ્ઞાન પછી આ સફળ છે, એટલે ક્રિયાજળે શું કરવાનું? આખો ફોકસ આત્મજ્ઞાન ઉપર લગાડવાનું. અને શુષ્ક જ્ઞાની શું કરે છે? એ તો કોઈ સાધનો કરતો નથી, માત્ર આત્મજાગૃતિ આત્મજાગૃતિ. તો એને કહી દીધું, શું કીધું? તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ત્રણિદાન. આ કાંઈ એમનેમ નથી, આ તારે જરૂરી છે. શેના માટે જરૂરી છે તારે? કારણ કે એનાથી યોગ્યતા આવશે, ગુણો આવશે, એના થકી આત્મા. હું ખાસ આ પોઈન્ટ્સ રિપીટ એટલા માટે કરું છું કે બરાબર, નહીંતર ફટાફટ લઈ લેશે ને તો આ બધું યાદ નહીં રહે આપણને. આર યુ ફાઇન? સ્પીડ ઇઝ ઓકે? તમે આમ થમ્સઅપ બતાવો એટલે મને આમ ઓકે ફાઇન. હવે સાહેબ અહીંયા એક બહુ સરસ સાવચેત કર્યા આપણને કે શું, કે ત્યાગ ઘણી વસ્તુઓ મનોબળથી થાય છે, પણ એમ ન હોવું જોઈએ. મનોબળ એક ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ, એના થકી કામ, પણ આત્મલક્ષ્ય હોવું જોઈએ. ઘણી વસ્તુ મનોબળથી આપણે કરી નાખીએ પણ એના થકી યથાર્થ થતો નથી. નિયંત્રણ આવી જશે, કંટ્રોલ કરી લેશું આપણે, પણ બધું શું થશે? સપ્રેસ થશે. એટલે ચેક કરવું આપણે કે હું જે કંઈ પણ આ ત્યાગ કરું છું, વૈરાગ્ય, ત્યાગ વૈરાગ્ય છે મારા, ખાસ કરીને ત્યાગ જે છે એ આત્મલક્ષ્ય છે કે નહીં, યોગ્યતા અને ગુણ પ્રાપ્ત કરવાની લક્ષ્ય છે કે નહીં, તો જ એ કાર્ય થશે. સો સોલ રીઝન, મુખ્ય હેતુ શું હોવો જોઈએ? આત્મજ્ઞાન. ક્લિયર? અને તેના માટે આ ત્યાગ વૈરાગ્ય શું છે? એક સાધન છે. અને બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું. એક શિષ્ય ગુરુ પાસે જાય છે અને શું કહે છે? મેં સ્ત્રી ત્યાગ કર્યો છે, ધનનો ત્યાગ કર્યો છે, દારૂનો ત્યાગ કર્યો છે, અને મને તો, મેં તો કલર ક્લોથ તો મને નફરત છે, એટલે હું સફેદ પહેરું છું. પછી શું કીધું? જે લોકો લેટ ઉઠતા હોય એવા જે આળસુ લોકો, એના પ્રત્યે મને ઘૃણા છે, નફરત છે. અને ગુરુએ શું કર્યું? વિથ અ વોર્મ બ્રોડ સ્માઇલ. કેમ? કરુણા છે, સખત કરુણા છે. એટલે કરુણાથી ટકોર તો કરવી છે, પણ અંદર કરુણા સહિત ટકોર કરે છે કે તને એમ નથી લાગતું કે તારે આ બધું ત્યાગ કરવા સાથે અંદરનું જે ઘૃણા જે છે એ હેટનો ત્યાગ થવો જોઈએ, એ ચૂકાઈ જાય છે. પકડાઈ ગયું? તો અહીંયા આ રીતે આપણે આની અંદર જોયું. તો હવે આપણે આગળ સાતમી ગાથા પર જઈએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની અંદર હતો કે સાહેબે એક દ્રષ્ટાંત આપ્યું કે બધા સાધનો શું છે? ઝીરો છે. અને આત્મજ્ઞાન શું છે? હવે આપણી પાસે સપોઝ કોઈ એમ ખૂબ સાધના કરતું હોય, સપોઝ આપણે એમ લઈએ કે એની પાસે 10 ઝીરો છે, તો એને શું કરવાનું? આત્મજ્ઞાન રૂપી એકડો લગાડ્યો. એટલે સાહેબે શું કીધું કે શૂન્યની કાંઈ કિંમત નથી, પણ એની અંદર એકડો લાગી જાય તો સીધું એ શૂન્ય 10 બની જાય છે. એમ સાધનો જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ વડે જો હું આત્મજ્ઞાન લક્ષ્ય કરું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં તો કાર્ય થઈ ગયું.